તારીખ 5/5/1984 શ્રી પરમાગમ સાર બોલ નંબર 531 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 311
આત્માના ઉપયોગ ને કોઈ લઈ જઈ શકતું નથી, એ આ બોલ નો વિષય છે. અલિંગ એટલે ચિહ્ન, લિંગ એટલે કે ઉપયોગ નામના લક્ષણનું. આત્મા ઉપયોગ લક્ષણવંત છે, એ ઉપયોગ લક્ષણ એનું ચિહ્ન છે. 14 માર્ગણામાં પણ એક જ્ઞાન માર્ગણા છે, જેના દ્વારા, જે જ્ઞાન દ્વારા આત્મા, આત્માનું અસ્તિત્વ છે એનો નિશ્ચય કરાય છે.
બરાબર,
જ્યાં જ્યાં જ્ઞાન છે ત્યાં ત્યાં આત્મા છે, જ્યાં જ્યાં આત્મા છે ત્યાં ત્યાં તેનું જ્ઞાન છે. કહે છે કે ઉપયોગ નામનું લક્ષણ, તેનું ગ્રહણ એટલે કે લઈ જવું, એટલે કે બીજાથી એનું હરણ થઈ જવું, પરાણી લઈ જાય એવું થઈ શકતું નથી. અથવા જ્ઞાનનું કોઈ, પોતાના જ્ઞાનનું કોઈ લઈ જાય, પોતાના જ્ઞાનનું કોઈ ચોરી જાય, પોતાના જ્ઞાનનું કોઈ કાંઈ કરી જાય, એ જ્ઞાન સ્વભાવમાં નથી. અમુક સંજોગો ઉભા થયા અને મારા જ્ઞાનમાં તે પ્રકારના ફેરફારો જણાયા, તેથી મારું જ્ઞાન ડિસ્ટર્બ થઈ ગયું એમ જે માને છે એને વસ્તુના તત્વની ખબર નથી. ખરેખર પરજ્ઞેયોને કારણે જ્ઞાનની અંદર ક્ષોભ થાય, જ્ઞાનનો નાશ થાય, જ્ઞાનહીનું થાય, જ્ઞાનને કંઈ નુકસાન થાય, એવું જ્ઞાનનું સ્વરૂપ નથી. અહીંયા તો સમ્યક દ્રષ્ટિ જીવ એમ વિચારે છે, જેણે પોતાના આવા જ્ઞાન તત્વને જાણ્યું છે તે એમ વિચારે છે, તે એમ જાણે છે કે મારા જ્ઞાનની શક્તિ, મારા જ્ઞાન ઉપયોગની શક્તિ એવી છે કે કોઈના દ્વારા તેનું ગ્રહણ કે હરણ થઈ શકતો નથી. મારો જ્ઞાનનો ઉપયોગ કોઈ લઈ જાય, ઉપાડીને ખેંચીને લઈ જાય, અથવા મારું જ્ઞાન એવા જ્ઞેયોને કારણે ખેંચાઈ જાય, એવા જ્ઞેયો થાય કે જેથી મારું જ્ઞાન ખેંચાઈ જાય, એવું મારું જ્ઞાનનું સ્વરૂપ નથી. આમ પોતાના જ્ઞાનને, ઉપયોગને પણ સમ્યક દ્રષ્ટિ આ રીતે જાણે છે. જીવાત્મા આનંદનો નાથ પ્રભુ, જ્ઞાનનો સાગર, ધ્રુવ ભગવાન ચૈતન્યમય પ્રભુ છે. તેના અવલંબે જે ઉપયોગ પ્રગટ્યો તે ઉપયોગને તાકાત નથી દુનિયામાં કોઈની કે કોઈ તેને હરી શકે. ગુરુદેવની વાણીમાં કેટલો જસ્સો છે. આત્માની વાત આવે છે તો એટલો મહિમા કરીને આત્માની વાત થાપે છે. कि जीव आत्मा आनंद नो नाथ प्रभु ज्ञान नो सागर छे। एकलो आत्मा एम नहीं, आत्मा इतले आनंद नो नाथ छे, ज्ञान नो अनंत अनंत ज्ञान नो जे सागर छे, सदा एक रूप तत्व जे ध्रुव भगवान छे, चैतन्यमय प्रभु छे। आवा आत्माना अवलंबने एवा पोताना स्वरूपना अंतर अवलंबने जे उपयोग प्रगट्यो एनी कितली ताकत छे कि जगतमा कोईनी ताकत नथी, कोई पदार्थनी एवी ताकत नथी के एने ए हरण करी शके, ए ज्ञानने कोई लूटी शके, ए ज्ञाननो कोई नाश करी शके, એ જ્ઞાનમાંથી કોઈ ચોરી જઈ શકે, એ જ્ઞાનને કોઈ ખેંચી શકે, એનું અંતર અવલંબન ઉખાડીને બીજાના અવલંબનને લગાડી જઈ શકે, એ જગતમાં કોઈ દ્રવ્યની તાકાત
નથી.
એ પોતાના પ્રગટેલા ઉપયોગને સમ્યક દ્રષ્ટિ જાણે છે, માને છે, સ્વીકારે છે. એનું જે જાણવું માનવું છે એ આગળ વધીને એટલી દ્રઢતાને પ્રાપ્ત થાય છે કે મુનિ દશામાં પ્રાણ જાય તો પણ એવા ઉપસર્ગ કરી શકો પડે કે પ્રાણ જાય તો પણ એનો ઉપયોગ કરતો નથી. ઉલટાનો એ ઉપયોગ ચોંટેલો એવો મજબૂતાઈથી રહે છે કે શ્રેણી માંડીને કેવળ જ્ઞાનને પ્રગટ કરે. એ ક્યાંથી પ્રગટ કર્યું કે જ્યારે એને સમ્યક દર્શન અને આત્મજ્ઞાન થયું ત્યારથી જ એને પોતાના ઉપયોગને આવજાણ્યો છે કે હું તો અલિંગ ગ્રહણ છું, એટલે કે મારા ઉપયોગને કોઈ ગ્રહણ કરી શકે નહીં, મારા ઉપયોગને કોઈ ખેંચી જઈ શકે નહીં. ચાહે તે પરિસ્થિતિ ઊભી થાય, આ અંદરની પોતાની સ્વયંની તાકાતમાંથી ઉપજેલો ભાવ છે, ઉપયોગ છે, એ જ્ઞાન ઉપયોગને ફેરવવા કોઈ જગતમાં સમર્થ નથી. આવું પોતાના ભાવનું પોતાને ભાન છે, ભાષણ છે, અનુભવન છે, તેથી એની દ્રઢતા થઈ શકે છે. અને એકવાર જગતના સર્વ પ્રાણીઓ જાણે છે કે પ્રાણ છૂટ્યા એટલા ઉપસર્ગ પરિસર થયા પણ ધ્યાનસ્થ અવસ્થા છૂટીને નીચે આવી ગયા એવું કદી બન્યું નહીં, ઉલટાનું કેવળ જ્ઞાન થઈને મોક્ષ ને નિર્વાણને પામ્યા. યુધિષ્ઠિર ભીમ ને અર્જુન પાંડવ પાસે ત્રણ ભાઈ મોક્ષ માં ગયા છે તે ભવે. પુરાણ ની અંદર બહુ વિચિત્ર ઘટનાઓ બને છે, જોકે સર્વકાળે ઘટનાઓની વિચિત્રતા એ પર્યાયનો સ્વભાવ રહ્યો છે. યુધિષ્ઠિર જેવા ધર્મરાજા કહેવાયા, સમ્યક દ્રષ્ટિ હતા, ક્ષાયિક સમ્યક દ્રષ્ટિ હતા, જુગઠુરમાં દુગાર્ધમાં દ્રૌપદીને હાર્યા. સમ્યક દ્રષ્ટિ જુગાર્ધને સપ્તવ્યસનમાં જાય છે, દારૂ માં શિકાર જુગાર પરસ્ત્રી આદિ જે સપ્તવ્યસન છે, સમ્યક દ્રષ્ટિ ને કેમ હોય, કેવી વિચિત્રતા છે જોવું કરીએ. વ્યસન નહોતું, કોઈ પ્રસંગમાં આવી ગયા અવિરુદ્ધ ગુણ સ્થાને એ હદે, પણ વ્યસન નહોતું. વ્યસન તો એને કહીએ કે જે વાસના રહી જાય તેને વ્યસન કહીએ, જેની તલપ લાગે ફરી ફરીને. બરાબર, બેમાં ફેર છે,
તલપ લાગે,
એની તલપ લાગે ફરી ફરીને, વાસના રહી જાય ફરી ફરીને, એ વાસના ઊભી થાય એને બંધાણ કહેવામાં આવે છે. બંધાણ છે, અફીણનું બંધાણ છે, દારૂનું
બંધાણ
બંધાણ છે, એવું કોઈ દિશમની દ્રષ્ટિને હોય
હોય.
એ જીવ એ જ ભવે મોક્ષે જનાર છે, શેત્રંજી ઉપરથી ગયા છે. અને શત્રુંજય છે એના ઉપરથી યુધિષ્ઠિર ભીમ અને અર્જુન પરિસર પડ્યો છે. દુર્યોધને મુનિ દશામાં હતા ત્યારે ત્રણે પાંચે ભાઈઓ મુનિ દશામાં હતા ત્યારે પાંચે ઉપર ઉપસર્ગ કર્યો છે. ધગધગતા લોઢાના દાગીના પહેરાવ્યા છે ગળામાં હાથમાં પગમાં. એને દૂર કરવાનો પ્રયત્ન મુનિઓ કરતા નથી. નકુલ સહદેવને થોડો વિકલ્પ આવે છે, અરે ધર્મ ધુરંધર એવા મહામુનિઓ મોટા ભાઈ છે એમ, અરે એમને આવો પરિશ્રમ એમ વિકલ્પ કોઈનું આગું પાછું કરવાનો નહીં, ન તો પોતાના ઉપરથી ખસેડે છે ન તો એના ઉપરથી ખસેડે છે. પણ બહુમાન હતું એમની પરિણતિ વિશેનું બહુમાન હતું એટલે શુભ રાગ આવ્યો. ગયા સરવાર સિદ્ધિમાં પ્રાણ છૂટ્યો, સરવાર સિદ્ધિ દેવમાં ગયા. આ સ્વરૂપમાં સ્થિર રહ્યા અને લીન રહ્યા એવું જ્ઞાન પ્રગટ કરીને ત્યાંથી સીધા સમ શ્રેણી અત્યારે પણ ત્યાંથી ઉપર સીધા લીનમાં બિરાજમાન છે. કેવી પરિણામ વિચિત્રતા હોય છે એ પહેલેથી એમ જાણે છે. જ્યારથી આત્મજ્ઞાન થયું ત્યારથી એમ જાણે છે કે મારો આત્મા અલિંગ ગ્રહણ છે, મારા ઉપયોગને કોઈ હરી જઈ શકે તે એવી મારી સ્થિરતા છે. અસ્થિર થાય તો પણ પોતાને કારણે સંયોગના કારણે નહીં એમ સમ્યક દ્રષ્ટિ જાણે છે. નકુલ સહદેવ તો અસ્થિર થયા તો પોતાના ઉપસર્ગથી નહીં, બીજાનો વિકલ્પ આવ્યો તે પણ પોતાના કારણે છે. એ કોઈ ઉપસર્ગના કારણે છે એમ છે
નહીં,
બીજા મુનિઓને કારણે પણ નહીં, બીજા મુનિઓના ઉપસર્ગને કારણે પણ નહીં, પોતાના કારણે આવ્યો છે.
એવું શું છે કે ઉપયોગને હણી જઈ શકાતું નથી?
એવી ઉપયોગની તાકાત છે, એવી સ્વયંની શક્તિ પ્રગટ થઈ છે. નિજ ઉપાદાનમાંથી પ્રગટેલી એ શક્તિ છે, અનંત આત્મશક્તિ છે, એનો એનો એ નમૂનો છે, એનો એ અંશ છે. જો કે જગતમાં તો કોઈ પદાર્થના પરિણામને કિંચિત માત્ર અસર પ્રભાવ કે કાંઈ કરી શકે સ્પર્શી શકે એ વસ્તુના સ્વરૂપમાં જ નથી. જો એમ છે મિથ્યા દ્રષ્ટિને પણ વિભાવ જ્ઞાન ચારિત્ર શ્રદ્ધા જ્ઞાન ચારિત્રના વિભાવ થાય છે પોતાના કારણે થાય છે, કર્મના ઉદયના કારણે નહીં અને સંયોગના કારણે પણ નહીં, તો આ તો સમ્યક દ્રષ્ટિ છે. અહીંયા વર્ણન જે ચાલે છે એ સમ્યક દ્રષ્ટિનું છે. એમ લીધું ને કે આનંદનો નાથ જ્ઞાનનો સાગર ધ્રુવ ભગવાન પ્રભુ છે ચૈતન્યમય, તેના અવલંબને જે ઉપયોગ પ્રગટ્યો એ સમ્યક દ્રષ્ટિને પ્રગટ્યો છે. નિરાવલંબનથી પ્રગટેલો ઉપયોગ છે, તાકાત નથી દુનિયામાં કે તેને કોઈ હરી જઈ શકે. તેથી ચક્રવર્તી સમ્યક દ્રષ્ટિ દીક્ષા અંગીકાર કરે છે તો પણ કોઈ બાહ્ય અનુકૂળતાની વ્યવસ્થાનો વિચાર કરતા નથી. છ ખંડના ધણી છે, ડોમ ડોમ સાહેબી છે, જેની સેવા કરવા દેવલોકમાંથી દેવો આવે છે. ઇન્દ્રો તો જેના મિત્રો છે પણ ઇન્દ્રોના જે અનુચર દેવો હોય છે એના મિત્રની પણ સેવા કરે છે. એ કરે કે નહીં? પોતાનો છોકરો હોય તો પોતાની સેવા કરે અને પોતાના મિત્રની પણ સેવા કરે. એટલા પુણ્ય છે, એટલી અનુકૂળતા છે પુણ્યની. પણ એમાં એ આત્મજ્ઞાન એટલે ભિન્ન ચૈતન્યના જ્ઞાનને લીધે જેઓ લેપાના નથી એ સંયોગોના ગંજ વચમાં ગંજની વચમાં પણ જેઓ ભિન્ન પડીને રહ્યા છે, ક્યારે પણ ભિન્ન પડીને રહ્યા છે એ સહજ માત્રમાં સર્વસંગ પરિત્યાગ કરે છે બારમાં ત્યારે કોઈ અનુકૂળતા વિચારતા નથી કે મને અનુકૂળતા રહેશે તો મારો ઉપયોગ ટકશે. આટલી બધી સાહેબે ભોગવી છે આ ભાવમાં અને ઘણી ટેવ પડી ગઈ છે, માટે અનુકૂળતાઓ હશે તો મારો ઉપયોગ રહેશે અને અનુકૂળતાઓ નહીં હોય તો મારો ઉપયોગ નહીં રહે. એમ પૂતગળના આધારે પોતાના પરિણમનને જેણે જોયું નથી, જેને આત્માના અવલંબને પોતાના પરિણમનને જોયું છે અને એની તાકાત માપી છે, જે જ્ઞાને એની શક્તિને માપી છે, એ જ્ઞાને એમ જાણે છે કે મારા પરિણામને ફેરવવા, નાશ કરવા, હાનિ કરવા કોઈ જગતમાં સમર્થ નથી. હું એવો દીન અને પામર નથી કે પૂતગળની અનુકૂળતાઓના અવલંબને ટકી શકું, રહી શકું, વધી શકું, નપી શકું, એવો હું નથી. જેટલા કોઈ મૂળ ધર્મ થી દૂર છે એવા સર્વ અન્યમતીઓ અને સ્વમત માં પણ જેવો દૂર છે અને પરમત માં પણ જેવો દૂર છે મૂળ ધર્મ થી, પોતાના કારણે છે, કોઈના કારણે કોઈ
નહીં.
સાચે રસ્તે છે વિવેક પણ પોતાને પ્રગટ્યો છે અને ખોટે રસ્તે છે તે અવિવેક પણ પોતે જ પ્રગટ કરેલો છે. કોઈએ કુગુરુએ ઊંધું સમજાયા માટે અમે અત્યાર સુધી ઊંધું સમજ્યા એ માન્યતા જુઠ્ઠી છે. વસ્તુના સ્વરૂપમાં એવું શું કરીએ, કુગુરુ અમને અત્યાર સુધી એવું સમજાવ્યા, અમે કઈ સમજતા નહોતા. એટલે પણ તમે સમજતા નહોતા અને સમજવાની દરકાર કરી નહોતી એ તમારો દોષ છે. કુગુરુ ન પોતાનો દોષ પોતાને કારણે છે, પોતાની ભૂલ પોતાને કારણે છે, કોઈ અન્યના કારણે નથી. એવી પ્રમાણિકતા તો ઓછામાં ઓછી પહેલા હોવી જોઈએ. પ્રગટેલા ઉપયોગના તાકાત ની વાત લીધી છે. નિરાવલંબન થી જે ઉપયોગ પ્રગટ્યો એની શક્તિનો અનુભવ થાય છે પોતાને. અંદરથી જે ઉપાડેલો છે એટલા ચૈતન્ય રસથી ઉપડેલો ઉપયોગ છે, ઉઘડેલો ઉપયોગ છે, એની પાસે જગતના કોઈ પદાર્થ એને ફેરવી શકે એવું નથી. અંતર્મુખ થયેલી દિશાને બહિર્મુખ કોઈ કરી શકે એ જગતમાં કોઈ પદાર્થની સામર્થ નથી, તાકાત નથી. પણ એવા કોઈ બળવાન દ્રવ્યો હશે તો પણ છે નહીં
જગતમાં.
તારી પણ એટલી શક્તિ માન છે અને જગતમાં એવા કોઈ પદાર્થો જ પણ નથી. માત્ર ભ્રમણા છે જે લોકોને એમ લાગે છે કે બીજાને કારણે મને કઈક થાય છે, એ ભ્રમણામાં પડેલા છે. વાસ્તવિકતાની એને ખબર
નથી.
એને છૂટો કરી દીધો કે તારે કોઈનો ભય રાખવાની જરૂર નથી, નિર્ભય થઈ જા, નિશંક થઈ જા. અને નિશંક થઈને તું નિર્ભય થઈ જા. જ્યાં જ્યાં નિશંકતા હોય છે ત્યાં ત્યાં નિર્ભયતા હોય છે. જ્યાં શંકા હોય કે કોને ખબર ક્યારે શું થશે, કેમ થશે, કેવી આપત્તિ આવશે, કેવી પ્રતિકૂળતાઓ થશે, શું શું થઈ જશે, કેવું દુઃખ પડશે, એને નિશંકતા શંકા રહે છે, નિશંકતા નથી, એને કદી નિર્ભયતા થતી નથી. એ સદાય ભયથી ઘેરાયેલો જીવ છે. મિથ્યા દ્રષ્ટિ જીવ, પરથી પરનું થાય એમ માનનારો જીવ સદાય ભયવાન છે. મોટી તકલીફ તો આ છે, ભયનું દુઃખ એને સદા એનું અંતર કોરી રહ્યું. જે નિશંક હોય છે તે જ નિર્ભય હોય છે, જે નિર્ભય હોય છે તે જ નિશંક થઈ શકે છે, નહીતર નિશંકતા થઈ શકતી. આત્મા જે અંતરમાં અસંગ નિશંગ ચૈતન્ય છે, એવી નિશંગ પરિણતિ અસંગ પરિણતિ ક્યારે પ્રગટે કે નિશંક થઈને નિર્ભય થાય ત્યારે, નહીતર એને બહારમાં અસંગ પરિણામ થઈ શકતા નથી. શ્રીમદજી પત્રના એવા મથાળા બાંધતા, નિશંકતાથી નિર્ભયતા હોય છે અને નિર્ભયતાથી અસંગતા નિસંગતા હોય છે. મુનિઓ જંગલમાં અસંગપણે કેમ રહી શકે છે અને ભય કેમ નથી? અંધારું એકદમ ગાઢ અંધકાર જોવે તો લોકોને ભય લાગે છે, કાંઈ હોય નહીં તો એકદમ. જંગલની અંદર તો સર્પ મીછીથી માંડીને અનેક પ્રકારના જીવો જંગલમાં ક્યાં વ્યવસ્થા છે કે અહીંયા મુનિરાજનું સ્થાન છે, સાફ સુથ ચોખ્ખું કરીને રાખો, કાંઈ ત્યાં આવે નહીં એમ નથી. કોઈ સ્થાન નક્કી નથી એને, કોઈ સ્થાનનું એને બંધન નથી કે અહીંયા જ એને રહેવું. શરીર ઉપર ચડે, કાન ખજૂરા ચડવા માંડે, મીઠી ચડવા માંડે, સર્પ ચડવા માંડે. હે મુનિ છે, અડોલ આસન માર્ગે છે, ડોલાયમાન થતા નથી, પરિણામથી પણ વિચલિત થતા નથી, પણ પ્રવૃત્તિમાં તો આવે ક્યાંથી? જ્ઞાયક બિંબમાં સ્થિર થઈ ગયા છે, બધું જ્ઞાન માગને થઈ ગયું છે. એક સરખું હું જ્ઞાન માત્ર છું, અન્ય સર્વ કાંઈ છે તે સર્વ જ્ઞેય છે, પરજ્ઞેય છે. જ્ઞાન જ્ઞેયથી ભિન્ન છે એવું જ્ઞાનમાં જ્ઞાન નિષ્ઠપણું એવું છે દ્રઢ, કે જ્ઞાન વિચલિત થતું નથી ને વિકલ્પ થતો નથી કે આને હું આ હું કરું, કરી તો શકતો નથી કેમ કે જ્ઞાનની પહોંચ નથી પરગ્રહમાં, પણ વિકલ્પ પણ ઉત્પન્ન થતો નથી. કેવી દશા હશે એને ચક્રવર્તીઓ નમે છે, એને ઇન્દ્રો આવીને નમે છે, ગણધર એવા મુનિરાજને નમસ્કાર કરે છે પંચપરમેષ્ઠી પણ. ગણધર જે નમસ્કાર કરે છે એવા મુનિરાજને નમસ્કાર કરે છે, ગમે તેવા જેને કાંઈ ભાન નથી એવા સામાન્ય પ્રાણીઓને ગણધર દેવના નમસ્કાર પહોંચતા. બે દ્રષ્ટિકોણથી એને વિચારાય છે, એક અપેક્ષા એ તો થઈ જાય છે એક ન્યાયથી, પણ થઈ જાય છે એનો કોઈ કરનારો છે કે બીજો કોઈ છે કે એ પોતે કરનારો છે, માટે એને કરતા થઈને કર્યો એમ કહેવામાં આવે છે. સર્વ પરિણામ થઈ જ જાય છે, સર્વ પદાર્થના સર્વ પરિણામ થઈ જ જાય છે, એમાં પોતાની કે પરની ઈચ્છા કામ આવતી નથી. તેથી કર્તા બુદ્ધિ કોઈ પરિણામ કર્તવ્ય, પરના પરિણામ તો કરી શકતો નથી એટલે કર્તવ્ય નથી, પણ સ્વના પરિણામની પણ કર્તા બુદ્ધિ હોવી જોઈએ નહીં. થઈ જાય છે અને જ્ઞાની જાણે છે. એક પરિણામને આ વખતે બીજી બહેનશ્રી પાસે ચર્ચા કાઢી હતી, હિંમતભાઈ ડબી રોજ ચર્ચાનો એક પ્રસંગ રાખ્યો હતો બપોરે, કે પરિણામના વિષયમાં એમ કહેવામાં આવે છે કે કોઈ પરિણામ નહીં છે ને કોઈ હે છે ને કોઈ ઉપાદેય છે, તો શુભાશુભને એક કરું મૂકીએ પણ શુદ્ધ પરિણામ છે એમાં પણ શુદ્ધ પરિણામ પણ જ્ઞાનનું જ્ઞેય છે એમ કહેવાય છે. જેટલી શુદ્ધતા પ્રગટે જેટલી પ્રગટે એટલી જ્ઞાનમાં જણાઈ ગયું. એ શુદ્ધતાને કોઈ અપેક્ષાએ ઉપાદેય કહેવાય છે અને આશ્રય ત્રિકાળીના કરવાની અપેક્ષાએ તેને પણ હે કહેવામાં આવે છે. શુભની તો વાત નથી વિચારે, આવું કેમ છે કે જુદા જુદા ગુણોના કાર્યની અપેક્ષા એમ કહેવામાં આવે છે. શ્રદ્ધાની મુખ્યતાથી દ્રષ્ટિની મુખ્યતાથી કહેવું હોય તો શુદ્ધ પરિણામને એ કહે છે, ચારિત્રની મુખ્યતાથી કહેવું હોય તો તેને ઉપાધિ કહે છે, અને જ્ઞાનની મુખ્યતાથી કહેવું હોય તો તેને માત્ર જ્ઞેય કહેવામાં આવે છે. પરિણામ એ જ છે, ભાષા ત્રણ પ્રકારે વપરાય છે. અથવા એક પરિણામમાં અનંત ધર્મ હોવાથી, એક પરિણામને અનંત ધર્મ હોવાથી, પોતાના એક પરિણામને, એક સમયના એક પરિણામને અનંત ધર્મ હોવાથી તે પરિણામની નિરીક્ષા અનેક પ્રકારે થઈ શકે છે.
બરોબર,
પરિણામ એકનું એક ને તેને જોવાના દ્રષ્ટિકોણ અનેક છે, કેમ કે અનેક ધર્મ છે એની અંદર.
બરોબર,
એટલે ધર્મના એક પરિણામને અનેક વિશેષણો લાગે છે. એનું શું કારણ? કે અનેક વિશેષતાઓ રહેલી છે, તેને બતાવવા માટે તે તે વિશેષણોના શબ્દ પ્રયોગ કરવામાં આવે છે. ચારિત્રની પર્યાય ભલે હીણી થઈ ગઈ, છતાં ત્યાં રાગ થી ભિન્નપણાનો જે ઉપયોગ, એટલે પરિણમન ઉપયોગ, એટલે પરિણમન લેવું, અહીંયા નિર્વિકલ્પ ઉપયોગ છે એટલી જ વાત નહીં.
બરોબર,
જે જ્ઞાનને લક્ષે, એટલે સ્વભાવને લક્ષે થયો, તે ઉપયોગમાં હીનપણું થવું, એટલે કે નાશ થવું, અહીંયા હીનપણું થવું એટલે ઘટી જવું એમ નહીં, પણ નાશ થવું તેમ થતું નથી. શું કહે છે? એક ગુણના પરિણામની અસર બીજા ગુણના પરિણામ ઉપર નથી થતી, સ્વતંત્ર પરિણમે છે. ચારિત્ર ગુણમાં મંદતા થઈ હીણપણું થયું, અથવા ચારિત્રની સ્થિરતા ઘટી અને અસ્થિરતા થઈ, તો તેથી જ્ઞાનમાં પણ હીણપણું થઈ જાય અથવા જ્ઞાનનો નાશ થઈ જાય એવું નથી. બીજી તો વાત ક્યાં કરવી? આવું અંદરો અંદર ગુણનું સ્વતંત્ર પરિણમન છે. ચારિત્ર સ્થિર થાય તો એ વખતે જ્ઞાન વધી જાય એમ પણ નહીં, ઘરમાં એવો ફેર નથી દેખાતો. ઘણા મુનિઓ એવા થયા જેને નવતત્વના નામ ન આવ્યા, ભાવ ભાષણ ન હોય તો તને નામ ને એવું કઈ યાદ ન રહે, એટલો ઉઘાડ ઓછો, અને કેવું જ્ઞાન થઈ જાય, ત્યાં સુધી પહોંચી જાય સ્વરૂપ લીનતામાં રહીને. સ્વતંત્ર પરિણમે છે. અહીંયા એક દ્રષ્ટાંત લેવા છે કે એ ઉપયોગ તો સ્વર્ગમાં સર્વાર સિદ્ધિમાં જાય ત્યાં પણ સાથે જ જાય છે. શું કે છે? મુનિ છે, છઠ્ઠે સાતમે ગુણસ્થાને ઝૂલનારા ભાવલિંગી સંત મહામુનિ છે. એ મુનિની ચારિત્ર દશા ઘણી છે, ઉગ્ર છે, પ્રચુર સ્વસંવેદન છે, ઘણી આત્મસ્થિરતા છે. એ સાધના અધૂરી રહે એ રીતે આયુષ પૂરું થઈ જાય. પૂર્ણ કેવળ જ્ઞાન સધાય એ પહેલા આયુષ પૂરું થવાનો કાળ હોય. મુનિરાજ જાય છે સર્વાર સિદ્ધિ જેવા સૌથી ઊંચા સ્વર્ગમાં જાય છે. સોળ સ્વર્ગની ઉપર જે પાંચ અનુત્તર વિમાન છે એમાં સૌથી ઉપરનું વિમાન, સિદ્ધ શિલાની નજીકનું વિમાન, સિદ્ધના પાડોશી છે. સર્વાર સિદ્ધિના દેવો એ સિદ્ધાલયમાં સિદ્ધ ભગવાનના પાડોશી છે. ત્યાં છે ચોથે ગુણ સ્થાને, ત્યાં જાય. ચોથું ગુણ સ્થાન હોય ત્યાં, ત્યાં બીજી પ્રવૃત્તિ નથી. એકલી ધર્મચર્ચા સિવાય ત્યાં કોઈ જીવોને પ્રવૃત્તિ હોતી નથી. ત્યાં દેવીઓ અપસરાઓ હોતી નથી. ત્યાં કોઈના ઉપર એને રાજ કરવાનું હોતું નથી. બધા જ સર કોઈ પંચાયત નથી, નથી પેટ ભરવાની પંચાયત, આહાર નિહાર નથી, વ્યવસાય પ્રવૃત્તિ નથી, નિંદ્રા નથી. 33 આગળ સુધી કોઈ ભોગ ઉપભોગ ના સાધનો નથી, ભોગ વિલાસ નથી, દેવ દેવીઓ નથી, કાંઈ નથી. એકલા ધર્મી જીવો છે, સમ્યક દ્રષ્ટિ ક્ષાયક સમ્યક દ્રષ્ટિ હોય છે, એકાવતારી હોય છે. ત્યાંથી મનુષ્ય થઈને ચારિત્ર અંગીકાર કરીને મોક્ષમાં જવાના છે બધા. એ મોક્ષગામી આત્માઓને ત્યાં ચોથા સ્થાનમાં જગન્ય ભાવે ચારિત્ર થઈ જાય. છઠ્ઠા સાતમા ગુણસ્થાન છૂટીને ચોથા ગુણસ્થાનની સ્થિરતા ઘટે એમ કે છે, ચારિત્ર ઘટે છે ત્યાં. તો પણ એમ કે છે કે એ ઉપયોગ એટલે એ જે પરિણમન પ્રગટ્યું, શુદ્ધ સ્વભાવના આશ્રયે જે પરિણમન પ્રગટ્યું તે ઉપયોગ, તો એટલે ઉપયોગ ન થાય પરિણમન કાંસમાં એટલે નાખો છે. નિર્વિકલ્પ ઉપયોગ તો સમ્યક દ્રષ્ટિને મુનિની જેમ રહેતો નથી, છતાં એ સભ્યો શબ્દ ઉપયોગ આવ્યો છે. એટલે એ ઉપયોગ નામ એ પરિણમન તો સ્વર્ગમાં એટલે સર્વાર સિદ્ધિમાં જાય ત્યાં પણ સાથે જાય છે. વિગ્રહ ગતિમાં તો ઉપયોગ જ હોતો નથી. જો કે વિગ્રહ પરિણમન કે પરિણતિ, અહીંયા કોઈ પણ જીવ જયારે એક આયુષ પૂરું કરે અને બીજા આયુષને ગ્રહણ કરે એ પહેલાની વચ્ચે એક સમય ઓછામાં ઓછા સ્થિતિ હોય છે, વધુમાં વધુ ત્રણ સમયની સ્થિતિ હોય છે, કોઈને બે સમયની પણ હોય છે. એ એક બે કે ત્રણ સમય પર્યંત ઉપયોગ ન હોય, લબ્ધ જ્ઞાન રહે છે ત્યાં. તો કે છે કે અહીંયા ઉપયોગ સાથે ને સાથે જાય છે, એ ઉપયોગ સર્વાર સિદ્ધિમાં જાય ત્યાં પણ સાથે સાથે જાય છે. સમ્યક દ્રષ્ટિ જીવનું આત્મજ્ઞાન એને અહીંયા ઉપયોગ કરી દીધો. એ વિગ્રહ ગતિમાં પણ જળવાઈ રહીએ છીએ અને નવી ગતિમાં પણ જળવાઈ રહીએ છીએ જ્યાં જાય ત્યાં. મનુષ્ય થાય ને માતાના ગર્ભમાં આવે તો ત્યાં પણ એ આત્મજ્ઞાન સહિત હોય છે. પછી સર્વાર સિદ્ધિમાંથી આવશે, મનુષ્ય થશે ત્યારે. તો જે કોઈ માતાના ગર્ભમાં આવશે ત્યાં પણ આત્મજ્ઞાન સહિત, નવમીના પેટમાં રહે તો આત્મજ્ઞાન સહિત, ત્યાં એમનું આત્મજ્ઞાન ચાલી દીધું. એ ઉપયોગ જાતો નથી, ચારિત્ર જાય છે. મુનિપાણાનું ચારિત્ર ચાલી ગયું, પણ આ પરિણમન જે થયું જ્ઞાનનું, એ આત્મજ્ઞાન એમને એમ અકબંધ રહે છે. એને કારણે આત્મજ્ઞાન જાય એવું બનતો નથી. એ જે અનુસંધાન છે એ કલે છે, સ્વના આશ્રય પ્રગટેલો જે ઉપયોગ, અહીંયા ઉપયોગ એટલે પરિણતિ લેવી, સ્વના આશ્રય પ્રગટેલો જે ઉપયોગ છે તે ચારિત્રવંત હોય ને ચારિત્ર ખલાસ થઈ જાય, છતાં તેને કાંઈ હિન પણ થતું નથી. અવિરત થયું, અવિરત થયા એટલે ચારિત્ર જ ગયું. ઓલું અનંતાનું મંદિર નું તો પછી નહીવત ગણ્યું, એને ખલાસ થઈ ગયું ચારિત્ર. ઘણી સ્થિરતા હતી, ક્યાં મણી દશાની સ્થિરતા અને ક્યાં અવિરત સમય દ્રષ્ટિનું અલ્પ ચારિત્ર, જગન્ય ચારિત્ર, જેને ચારિત્ર જ નથી કહેતા મુખ્યપણે, તો એને ચારિત્ર નહીં કહેતા હોવાથી અવિરત નામનું એનું ગુણસ્થાનનું નામ પાડ્યું અવિરત, કે જેને વીરતિ નથી. જ્ઞાન છે પણ વીરતિ નથી, સ્વરૂપ આચરણ ચારિત્ર છે પણ છતાં એને વીરતિ કહેવામાં આવતી. એટલું જગન્ય છે કે લોકોને સમજાય નહીં, સમજાય ની શંકા પડે કે અરે આને તો જ્ઞાન હશે કે કેમ, આને કેમ જ્ઞાની કહેવાય. આ ધર્મરાજા નો દ્રષ્ટાંત દીધો ને યુધિષ્ઠિર, દ્વારમાં એમની પત્ની ને હારી ગયા. કોઈ દાવ મૂકે પૈસા નો મૂકે, પત્ની નો મૂકે કોઈ દાવ, ઇતિહાસ પ્રસિદ્ધ થઈ ગયો. દ્રૌપદી ને હાયા, દ્રૌપદી ના ચીર ખેંચ્યા, ત્યાં સુધીની પરિસ્થિતિ ઉભી થઈ. વૈરાગ્ય પામ્યા, મોક્ષ ચાલી લાગ્યા. એટલું જગન્ય ભાવ હે, ચારિત્ર હોય છે, છતાં ત્યાં જ્ઞાન ખલાસ થતું નથી, જ્ઞાનનો નાશ થતો નથી, એની શ્રદ્ધાનો નાશ થતો નથી, એના જ્ઞાનનો નાશ થતો નથી. શ્રેણીક રાજાએ આપઘાત કર્યો છે, પરિણામની વિચિત્રતા જુઓ. છોકરો તો એને છોડવા આવ્યો છે, મારો મારો ગુનો છે, મારો દોષ છે, પિતાજીને ખોટો દંડ આપીને જેલમાં નાખ્યા છે, એટલે હાથમાં હથિયાર લઈને જાય શકે, જેલને તોડી નાખો, સાંકળને તોડી નાખો, તરત જ વાર ન લાગે એટલા માટે માણસોને પોતે જ પોતાના હાથે કરવા માંગે છે. જલ્દી કરવું છે ને, આપને બીજી શંકા જાય છે કે આ મને મારી નાખે, એના કરતા હું મારી મળે ખલાસ ન થાવ. ઠીક, આપઘાતનો પરિણામ આવ્યું છે, છતાં ત્યાં જ્ઞાન ને શ્રદ્ધા ને ખલાસ થયું નથી, થતું નથી. શાયિક સંગી શાયિક એ જાય નહીં, સૂક્ષ્મ હોય તો કદાચ ચાલી જાય, પણ ક્ષાયિક સમય દર્શન જતું નથી. પોતે ચારિત્ર ગુણ, પોતે સ્વયં કોઈ જવાબદાર નહીં. પોતે જે પૂરી સાધના ન કરી શક્યા, પૂરી સ્થિરતા ન કરી શક્યા ચારિત્રમાં, એ પોતાનો આત્મા પોતે જ જવાબદાર છે. ભેદથી કહીએ તો એ ગુણનો પોતાનો દોષ છે નહીં, ગુણનો પોતાનો દોષ છે. ચારિત્રમાં ચારિત્ર ગુણનો પોતાનો દોષ છે, જ્ઞાન ગુણનો નહીં. શ્રદ્ધા એ તો પહેલેથી જીવ આત્મા ગ્રહ છે, એવો જ બરાબર ગ્રહી રાખ્યો છે. જ્ઞાનમાં પણ એવો જ અનુભવ ગોચર થાય છે, એમાં તો કઈ ફેર પડતો નથી. ચારિત્રમાં ફેર પડે છે એ સ્વયં પોતાને કારણે પડે છે. કાં તો એટલે તો ચારિત્રના શાસ્ત્રો તો ચારિત્રના ઉપદેશક શાસ્ત્રો બહુ ઓછા રહ્યા છે. મૂળ તો જીવો સમ્યક દ્રષ્ટિ નથી, એટલે સમ્યક દર્શનની પ્રધાનતા વાળા શાસ્ત્રો વિશેષ છે. પણ જ્યાં ચારિત્રને એને ઉપદેશકના ઉપદેશના શાસ્ત્રો આવે છે, ત્યાં તો મુનિઓને એવો ઉપદેશ કર્યો છે ગણધર આદિ આચાર્યોએ કે હે મુનિ, આ આયુષ પૂરું થાય એ પહેલા પૂરેપૂરું સાધી લેતો, 50 રાખીશ નહીં જાય. શ્રેણી માંડીને આયુષ પૂરું થાય એ પેલા કેવું જ્ઞાન લઈ લે, નહીત્ર ચાલ્યો જઈશ 33 સાગર ની જેલમાં, દેવલોકમાં જઈશ. મોટા આયુષ્ય આઘાતનો મોટો બંધ પડે, રસ્તી છે ને શુભ નો રસ વધેલો છે ત્યાં, પંચમહાવ્રત આદિ પાળે છે, એટલે મોટા આઘાતના બંધ પડશે, લાંબા આયુષ બંધાઈ જશે. જેમ તીવ્ર અશુભ પરિણામ કર્યો તો નારકાદીના મોટા આયુષ બંધાય, અઘાતીનો બંધ રસની તીવ્રતા ને બંધની સ્થિતિ વિશેષ અઘાતીના અઘાતીના કર્મમાં એ પ્રકારનો કાયદો છે, વસ્તુનું સ્વરૂપ છે. મોટો બંધ પડે 33 સાગરની જેલ, એટલું તો સોગાની જીવ કહ્યું ને કે અરે 33 સાગર નું આયુષ પડે છે, મારું તો માથું ભરે થઈ જાય છે વાત સાંભળતા. જેને અલ્પકાળમાં છૂટવું છે એ તો 33 સાગર નું નામ સાંભળે તો એને પસંદ નથી. બીજા જીવો એમ વિચાર કરે કે આવા આપણને આવો દેવલોક મળે તો
એને મળે,
એને તો બિચારાને મળતો નથી. માગે એને ભાગે, અને ત્યાગે એને આગે. છે કે આવા 33 સાગર સુધી પુરાઈ રહેવું પડે દેવલોકની જેલમાં, આ આપણને પોસાતી વાત નથી, ન જોઈએ. આપણને એ ન હો, આપણને એની ભાવના ભાવતા નથી, એ ન હોવાની ભાવના એને ઉત્પન્ન થાય છે. અલ્પકાળમાં જેને પૂર્ણ થઈ જવું છે એને વચ્ચે રોકાવાની જરાય ભાવ નથી. રોકાવું એ બીજી વાત છે, પણ એને રોકાવાનો ભાવ નથી. પરિણતિ વેજ્ઞાનની એ પરિણતિ છે. તે ચારિત્રવંત હોય મુનિરાજ, ચારિત્રવંત હોય ને ચારિત્ર મુનિપણાનું ખલાસ થઈ જાય, એ મુનિપણાનું ચારિત્ર ખલાસ, તેને કાંઈહીન પણ થતું નથી. જન્મંતર માં ન થાય તો આ જન્મ માં તો ક્યાં પ્રશ્ન રહે? સ્થિરતા નો દોષ છે એ તો એમ ઉપચાર કરાય, ઉપચાર એવી રીતે કરાય, પણ ખરેખર સૂક્ષ્મતાથી તો કોણ આ બોલ જો થોડા સૂક્ષ્મ છે, આ બોલ સામાન્ય બધા બોલ ચાલ્યા એના કરતા જરા સૂક્ષ્મ વિષય છે. એક ગુણને કારણે બીજા ગુણનું પરિણામ નથી, સ્વતંત્ર અસહાયપણે બધા ગુણ પરિણમે છે. આવો એક સિદ્ધાંત છે દ્રવ્યાન યોગનો, કે એક પદાર્થના, જીવ પદાર્થના અનંત ગુણો છે, એ સર્વ ગુણો નિસહાય અસહાય અને સ્વતંત્ર પરિણામશીલ છે. કોઈ ગુણ કોઈ ગુણનું કાર્ય ન કરે, કેમ કે પોતે અનંત શક્તિવંત છે. એક ગુણ પોતે અનંત શક્તિવંત છે, એનું જે કાર્ય કરે છે એ પોતે જ કરે છે, એમાં કોઈનો હસ્તક્ષેપ નથી. બીજા ગુણનો નથી, પર દ્રવ્યનો અને બીજી તો વાત નથી રહેતી, પણ કોઈ ગુણનો પણ એમાં હસ્તક્ષેપ થઈ શકે એવી પરિસ્થિતિ અવકાશ નથી ત્યાં. આ વસ્તુની સ્થિતિ છે. પણ નિમિત્ત નિમિત્ત સંબંધ અનેક ગુણોને આપસમાં આવે છે, જ્ઞાનને કારણે ચારિત્ર, ચારિત્રને કારણે જ્ઞાન, એવી રીતે લેવામાં શ્રદ્ધાને કારણે ચારિત્ર, શ્રદ્ધાને કારણે જ્ઞાન, જ્ઞાનને કારણે શ્રદ્ધા, એવા બધા ઉપચાર કરવામાં આવે છે. કહેવા માત્ર નિમિત્ત નિમિત્ત
બીજા ગુણો પૂરક છે,
હા એ કહેવાય છે, એ ઉપચાર કહેવાય છે, એ ઉપચાર કહેવામાં આવે છે. એમ બધું કહેવામાં આવે પણ છે બધા ગુણોનું પરિણામ અને સ્વતંત્ર એ રાખીને વાત છે. જે કાંઈ ઉપચાર છે નિમિત્ત ઉપાદાનના, એ ઉપાદાનની શક્તિને સમજીને છે, એની શક્તિને તોડીને વાત રહે. એટલે જરા એ વિષય થોડો સૂક્ષ્મ પડે એવું છે. નહીતર તો એમ કહેવાય કે જ્યાં જ્યાં ચારિત્રનો દોષ થાય ત્યાં જ્ઞાનાગ્રહણી બંધાય છે, જે પ્રમાણમાં થાય તે પ્રમાણમાં, પણ જ્યાં જ્યાં રાગ દોષ મોહ થાય ત્યાં માત્ર ચારિત્ર અહીં થાય એટલો જ કર્મ બંધાય છે એમ નથી, ચારિત્ર મોહની પ્રકૃતિ બંધાય છે એમ નથી, ત્યાં જ્ઞાનાવરણી બંધાય છે, દર્શનાવરણી બંધાય છે, અંતરાય બંધાય છે, આ બધા કર્મો બંધાય છે. પણ જે તે બંધાય છે એ જ્ઞાનાવરણી બંધાય છે તો ત્યાં જ્ઞાનનો એટલો દોષ છે, જ્યાં ચારિત્રનો દોષ છે ત્યાં જ્ઞાનનો દોષ સાથે સાથે હોય છે. તદ અનુસાર જેટલો જે પ્રમાણમાં હોય તે પ્રમાણમાં કર્મની પ્રકૃતિનો સામે બંધ છે. પણ છે દોષ પોતપોતાને કારણે, આને કારણે આનો દોષ ને આને કારણે આનો દોષ એમ કહેવાય તો પણ એ કહેવા માત્ર છે. પહેલા વિતરાગતા પ્રગટે છે ને પછી જ્ઞાન પૂરું થાય છે. શું થાય છે સાધનામાં? પહેલા 12મું ગુણ સ્થાન આવે છે, 11મું પહેલા આવે, 12મું પહેલા આવે, વિતરાગતાના પૂર્ણ વિતરાગતાના ગુણ સ્થાન, પછી અનંત સમય છે. તે જ સમયે કેવળ જ્ઞાન નથી, 12મા ગુણ સ્થાન એ કેવળ જ્ઞાન નથી, ચારિત્ર પરિપૂર્ણ વિતરાગ છે. 12મા ગુણ સ્થાન એ 13મું ગુણ સ્થાન નથી, કે જે ગુણ સ્થાને કેવળ જ્ઞાન પ્રગટે છે. 13મા ગુણ સ્થાન પહેલા કેવળ જ્ઞાન પ્રગટે નહીં, અને 12મા ગુણ સ્થાને સરાગ ચારિત્ર નો હોય,
બરોબર,
પરિપૂર્ણ વિકાસ છે. 12મા ગુણ સ્થાને વર્તનારો જીવ ભલે થોડામાં થોડા સમય છે, અલ્પ સમય પૂરતા છે, ગણતરીના સમય પૂરતા છે, પણ એ જેટલા કોઈ સમય છે એ સમયે પૂર્ણ વિતરાગ છે, જરા પણ રાગનો અનંત માંશ પણ ત્યાં નથી અને ત્યાં કેવળ જ્ઞાન નથી. પૂર્વાગમન સ્થાનના પ્રથમ સમયે જ કેવળ જ્ઞાનનો ઉત્પાદ છે. ચારિત્ર પહેલું પૂરું થાય છે, જ્ઞાન પછી પ્રગટ છે. એવું નથી, જે શ્રેણી માંગે છે એની અંદર શુક્લ ધ્યાનની શ્રેણીમાં જુદા જુદા પાયા છે, એમાં બારમા ગુણ સ્થાનના પણ કેટલાક સમય હોય છે. એક સમયે જ બારમું ગુણ સ્થાન છે એવું કઈ નથી. અંતર્મૂર્તમાં શ્રેણી છે, સાયક શ્રેણી જે માંડી છે આઠમા ગુણ સ્થાનથી ઉપર હાલમાં મીંડ્યા, એમાં અંતર્મૂર્ત છે. પછી કોઈને જગન્ય અંતર્મૂર્ત હોય, કોઈને મધ્યમ અંતર્મૂર્ત હોય પૂર્ણ થવામાં, અને કોઈને ઉત્કૃષ્ટ અંતર્મૂર્તનો સમય પણ લાગે, પણ અંતર્મૂર્તથી વધારે લાગે. તો એની અંદર બધા ગુણ સ્થાન પસાર થાય, એમાં બારમું ગુણ સ્થાન એક જ સમય હોય એવું કઈ નથી. અંતર્મૂર્તના કોઈ પણ એક વિભાગમાં એનો સમાવેશ ભિન્ન ભિન્ન જીવોને ભિન્ન ભિન્ન સમયો હોય છે, પણ ત્યાં છે પરિપૂર્ણ વિતરાગતા અને કેવળ જ્ઞાનનો અભાવ. બારમા ગુણ સ્થાને પરિપૂર્ણ વિતરાગતા હોવા છતાં કેવળ જ્ઞાનનો ત્યાં અભાવ છે. અહીંથી ઉલટું દ્રષ્ટાંત છે કે ચારિત્ર હીણું થયું જ્ઞાન હીણું થતું નથી. ચારિત્ર પૂરું થાય ત્યાં જ્ઞાન પૂરું થતું નથી, અને ચારિત્ર હીણું થાય ત્યાં જ્ઞાન હીણું થતું નથી. દ્રષ્ટાંત સ્વતંત્ર આ રીતે લીધો છે. એને ભેજ્ઞાન પ્રગટ્યું ને આત્મજ્ઞાન પ્રગટ્યું છે ને, પણ મુનિદશા છૂટીને દેવલોકમાં ગયો ને જ્ઞાનમાં ફેર પડતો, એનું આત્મજ્ઞાન બરાબર જળવાઈ રહે છે, વિગ્રહ ગતિમાં પણ જળવાય છે, અને સર્વાર સિદ્ધિના દેવમાં આળસ મરડીને કુમાર અવસ્થામાં બેઠો થાય ત્યાં પણ એનો એવું જ જળવાઈ રહ્યું છે. એ જ્ઞાનમાં કોઈ ફરક નથી. જ્ઞાન સમ્યક થઈ જાય સાથે તત્ સમયે, છતાં જ્ઞાન શ્રદ્ધાને કારણે શ્રદ્ધાન અનંત ગુણાંશ સર્વ ગુણાંશ તે સમ્યક્ત્વ છે. શ્રીમદજી એક યુગ સર્વ ગુણાંશ તે સમ્યક્ત્વ, સર્વ ગુણો શુદ્ધ થયા આંશિક પણ, કોઈ પરિપૂર્ણ અશુદ્ધ કોઈ ગુણ ન રહ્યા, પણ સર્વ ગુણો પોતાના કારણે થયા. છતાં નિમિત્ત આપવું હોય તો એમ કહેવાય કે દંશન મૂળ ધર્મો, ધર્મનું મૂળ દર્શન છે. આમ કહે બધા ધર્મોનું મૂળ ચારિત્ર જ્ઞાન આદિ સર્વ ધર્મનું મૂળ દર્શન છે. પણ એમ કહેતા એ દર્શન ગુણ શ્રદ્ધા ગુણનો સ્વભાવ કેવો છે, એની કાર્ય પદ્ધતિ કેવી છે, એ ગુણનો ગુણધર્મ કેવો છે એમ ત્યાં સૂચિત કરવું છે. એની જે ખાસ પરિણમન કરવાની જે પ્રકૃતિ છે, ગુણની જે પ્રકૃતિ છે સ્વભાવ છે એ ત્યાં બતાવવો છે. દરેક ગુણને પોતપોતાનો પ્રકૃતિ સ્વભાવ છે એમ વાત છે, એટલી વાત ત્યાં બતાવી છે. પણ કોઈનું આધીન પણ કોઈ ગુણને વર્તે છે એમ કહો તો તે ગુણનું અનંત સામર્થ્ય ક્યાં ગયું? એને અનંત સામર્થ્ય કેમ કહેવું? કિંચિત માત્ર પણ કોઈ શક્તિ કોઈ શક્તિને આધીન થાય તો એની સામર્થ્યની અનંતતા રહેતી નથી. પ્રત્યેક ગુણ અનંત સામર્થ્યવાન છે. મર્યાદા થઈ જાય જો એની સામર્થ્યને ક્યાંય પણ તમે રૂકાવટ આપો, આને લઈને અહીંયા આટલું થાય તો મર્યાદા થઈ ગઈ. એ ગુણને સામર્થ્યની મર્યાદા થઈ ગઈ. અહીં તો કહે છે કે કોઈ ગુણના સામર્થ્યને મર્યાદા નથી. જો એક ગુણના સામર્થ્ય મર્યાદા હોય તો બીજા ગુણને આવે, ત્રીજા ગુણને આવે, આખું દરેક મર્યાદિત થઈ જશે. અહીં તો કહે છે કે શક્તિના સાગરને તળિયું નથી, કોઈ નીચે તળ નથી. ગમે ત્યાં મુંડા ચાલ્યા જાઓ, જેટલે જાઓ એટલે જ્ઞાન થી જોયા કરો, તળિયું નહીં આવે. એવું શક્તિનો સાગર આત્મા છે. બહુ સૂક્ષ્મ વિષય લીધો. કે એ ઉપયોગ તો સ્વર્ગમાં સર્વાર સિદ્ધિમાં જાય ત્યાં પણ સાથે જ જાય છે. સ્વના આશ્રય પ્રગટેલો જે ઉપયોગ છે કે ચારિત્રવંત હોય અને ચારિત્ર ખલાસ થઈ જાય છતાં તેને હિમપણું થતું નથી. આ પ્રવચન સારની છેલ્લી 275 મી ગાથા છે, એના ઉપરના પ્રવચન માલથી આ બોલચાલ વિશે ચાલ્યો છે. પ્રવચન સાર માં તો 275 ગાથા શાસ્ત્ર પૂરું થાય. 283 ગાથા ક્યાંથી આવે? કર્મ મને ઢાંકી દે એમ તો નહીં, એ વાત તો તું ભૂલી જા કે છે, પણ બીજા ગુણ ની પર્યાય હીણી થઈ માટે આ ઉપયોગ ગણાય જાય એમ પણ નથી. હવે કર્મ ની વાત ક્યાં લેવી? કર્ણાનુયોગ ને અયથાર્થપણે સમજનારા ગડબડ કરે છે. કર્ણાનુયોગ જૈન દર્શન સિવાય તો ક્યાંય નથી. કર્મ હેરાન કરે તો ભૂલેલા જૈનો જ વાત કરે છે, બીજા જૈન માં તો એ વિષય નથી. કર્ણાનુયોગ નો એટલો તો એ કર્મ મને ઢાંકી દે, કર્મ નો ઉદય મને હેરાન કરે, કર્મ નો ઉદય મને રખડાવે, કર્મ નો ઉદય મને પાડી દે, કર્મ નો ઉદય મને ધર્મ કરવા ન દે, એ વાત તો ભૂલી જાય છે. એ તો પ્રશ્ન નથી. એ તો બિચારા ક્યાંય પીડ્યા છે. કર્મ બિચારે કોણ ભૂલ મેરી અધિકારી, એ તો એના ગુણધર્મ ને એના દ્રવગુણ પર્યાય તો એ પરમાણુ ના પરમાણુ માં છે. કર્મ નો ઉદય ક્યાં આવે કે કર્મ ના પરમાણુ માં આવે? કોઈ કર્મ નો ઉદય આત્મા ને વિશે ઉત્પન્ન થતો નથી, કેમ કે એની પર્યાય ને આની પર્યાય ને ક્યાંય સંબંધ છે. નિયમિત નૈમિતિક સંબંધ આરોપ થી જોડવામાં આવે છે. સદ્રષ્ટા જોઈને ખરેખર કોઈનું કોઈ કરે છે એ વાત હોય તો એની શક્તિ નું પરિણમન રહેતો નથી. અહીં તો ત્યાં સુધી વાત હતી કે કોઈ બીજા ગુણ ની પર્યાય હીણી થઈ માટે આ ઉપયોગ ગણાય જાય એ વાત પણ નથી. નહીતર તો એમ છે કે જે જીવ સમ્યક દર્શન થી ચ્યુત થાય તે જીવને આત્મજ્ઞાન થી પણ ચ્યુતી થાય, તેને સ્વસંવેદન ની પરિણતિ અને વેદજ્ઞાન ની પરિણતિ પણ ન રહે. શ્રદ્ધા જીવ માટે જ્ઞાન ગયું કે નહીં? ચારિત્ર થી ભલે ન ગયું, એ શ્રદ્ધા શ્રદ્ધા ને કારણે ગઈ અને જ્ઞાન જ્ઞાન ને કારણે. પણ ઘણો પુરુષાર્થ કરે તો પછી આગળ ચારિત્ર ની વૃદ્ધિ થાય કે નહીં? પુરુષાર્થ ને કારણે પુરુષાર્થ થી ઘણું તપ તપે, પુરુષાર્થ થી ઉપયોગ ને લીન કરે, એ બધું બોલાય. સમજાવવા માટે એ સહેલું પડે છે. નિમિત્ત ની ભાષા વાપરવી એ સમજવા સમજાવવામાં સહેલું પડે છે. જીવના પરિણામ ને ન સમજતો હોય કે જ્ઞાન જ્ઞાન ને કેવી રીતે નુકસાન કરે છે, ત્યારે એમ કહે કે જો ભાઈ આ તારું જ્ઞાન પરપદાર્થ ને વળગ્યું, પરપદાર્થ ની સેવા કરવા ગયું, તને જ્ઞાનાવરણી બંધાણું. બરાબર, જ્ઞાનાવરણી થી વાત કરે એટલે એના જ્ઞાન ની પર્યાય માં કયા પ્રકારનો દોષ થયો એમ બતાવો છે.
બરોબર,
નિમિત્ત નો વિષય કથન ને સ્થૂળપણે સમજાવવામાં ઉપયોગી થાય છે, એ વ્યવહારની પદ્ધતિ છે. અને જીવ એટલી સૂક્ષ્મતાને સમજી શકતા નથી એટલી એવી બધી શૈલી ચાલી છે. પણ એને જો સમજે નહીં બરાબર તો કોઈનું કામ કોઈ કરે એ આવ્યા વિના રહે નહીં. અહીં તો કહે છે કે એક પદાર્થમાં રહેલા અનંત ગુણોમાં માહે માહો અંદરો અંદર કોઈ ગુણ કોઈ ગુણ નું કામ કરતો નથી. તો કોઈ પદાર્થ કોઈ પદાર્થ નું ને કોઈ વ્યક્તિ કોઈ વ્યક્તિ નું કામ કરે,
ક્યાંય દૂર રહી ગયું.
એ વાત તો ઘણી દૂર રહી ગઈ છે. એ તો વસ્તુના સ્વરૂપમાં જ નથી. બિલકુલ. એટલે એ માન્યતા તો સહેજે છોડવી દીધી કે કર્મ મને ઢાંકી દે છે અને કર્મ મને હેરાન કરે છે. તે પણ કર્મને જોયા ક્યારે? કર્મ તો એવા પરમાણુ, એવા સૂક્ષ્મ પર્યાય પરિણમેલા પરમાણુ છે કે જેને, જે ઇન્દ્રિય જ્ઞાન ગોચર થતા નથી, કોઈ છદ્મસ્થને એ જણાતા નથી, માત્ર કેવળ જ્ઞાન ગોચર છે એનું પરિણામ. શાસ્ત્રમાંથી તે સમજો કે કર્મનો ઉદય થાય છે, કર્મની સત્તા હોય છે, ઉદીર્ણા થાય છે, સંક્રમણ અપકર્ષણ ઉત્કર્ષણ થાય છે, પણ એ બધું તને સમજવા માટે છે. તને કાંઈ ઇન્દ્રિય જ્ઞાનથી જ્ઞાન ગોચર થાય એવું તો બધું નથી. પછી એના ઉપર તું કેવી રીતે, એને જોઈને કેવી રીતે ચાલીશ? તું જે તને દેખાતા નથી એને જોયા વગર તું એના આધારે કેમ ચાલીશ કે કર્મ આમ કરે છે ને આમ કરે છે આમ કરે છે? એ વાત રહેતી સ્વતંત્રપણે તું કામ કરવાનો, તારું કાર્ય કરવાનો સ્વતંત્રપણે તારો અબાધિત અધિકાર છે. એમાં કોઈ બાધા કરી શકે એવું નથી. એમ કહીને ભગવાન જિનેન્દ્ર દેવે તો જીવને સ્વતંત્રતા જાહેર કરી છે, એને બક્ષી છે એમ કહેવામાં આવે. એની સ્વતંત્રતા બક્ષી છે, બક્ષી આપી જા તું સ્વતંત્ર છો. હતો એ જાહેર કર્યું, ખરેખર તો પોતાને પ્રતંત્ર ને દીન માની રહ્યો હતો. એને એમ કહ્યું કે તું સ્વતંત્ર છો, ભૂલ્યો છું તારું, તારી સ્વતંત્રતાનું ભાન તું ભૂલ્યો છો. એ સ્વતંત્રતાનો ઢંઢેરો વિતરાગ માર્ગમાં જિનેન્દ્રોએ, આચાર્યોએ પોકારી પોકારીને ઢંઢેરો થાપ્યો છે. કોઈ એમ કહે કે તું પરાધીન થતો ન સ્વીકારે એ વાત સાચી છે. એની પરાધીનતાને કોઈ સ્થાપે ને ન સ્વીકારે તો એ માણસને ગમે કે બરાબર છે, હું શું કરવા મારી પરાધીનતા સ્વીકારો. પણ તને આવા પ્રમાણિક આપ્ત પુરુષો, અરહંત જેવા આપ્ત પુરુષો તારી સ્વતંત્રતા તને બતાવે ને તું ના પાડતે તારી ઊંધાઈ તે કેટલી. ભાઈ તો અમારાથી સ્વતંત્ર, ભલે અમને તો ત્રણ લોક ના નાથ કહે પણ અમે કોઈના નાથ નથી, એ તો બધી કહેવાની વાત છે. એ ન સ્વીકારે તો એ જીવને પોતાનું સ્વરૂપ જ સ્વીકારવું નથી એમ વાત છે.
ભગવાન